એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં કાકા સાહેબ કાલેલકર દ્વારા 1924માં લિખિત હિમાલયનો પ્રવાસનો એક અંશ નગાધિરાજ, અત્રે હું કવરેશ વચરાજાની મારા સ્વરમાં પઠન કરીને રજૂ કરું છું. વિદેશ રહેતા મનુષ્ય માત્રમાં પોતાની જન્મભૂમિનું સ્મરણ, જન્મભૂમિનો વિરહ અને જન્મભૂમિએ પાછા પહોંચી જવાની ઈચ્છા નિત્ય જાગ્રત હોય છે જ. હિન્દુસ્તાનની જબરી શહેનશાહી મળી અને મીઠી અમૃત જેવી કેરી ખાવાને મળી છતાં બાબરને મધ્ય એશિયાના એના તડબૂચ વારંવાર યાદ આવતા, અને જન્મભૂમિના દર્શન જીવતા એના ભાગ્યમાં ન હોય તો પણ અંતે તેના હાડકાં તો એ જન્મભૂમિમાં જ જઈને પડે એવી એની ઈચ્છા રહી. હિન્દુસ્તાનમાં આવીને નવાબી ઠાઠમાં રહેનાર અંગ્રેજને પણ 6 માસની રજા લઈને સ્વદેશ જઈ આવ્યા વિના ચેન પડતું નથી. આવી જ જાતની કંઈક ઉત્કંઠા હિન્દુ લોકના મનમાં હિમાલયને વિશે છે. ઇતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તર ધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે હિન્દુસ્તાનને જ આર્યોની આદ્યભૂમિ સિદ્ધ કરે, પરંતુ રાષ્ટ્ર હૃદયમાં વસતી પ્રેરણાને જો કંઈ ઐતિહાસિક મહત્વ હોય તો હિમાલય એ જ આપણું આર્યનું આદ્ય સ્થાન છે. રાય હો કે રંક, વૃદ્ધ હો કે યુવા, પુરુષ હો કે સ્ત્રી, પ્રત્યેકને લાગે છે કે આયુષ્યમાં વધુ નહીં તો એક જ વાર પણ હિમાલયના દર્શન કરીએ, હિમાલયના અમૃતજળનો આસ્વાદ લઈએ, હિમાલયની એકાદ વિશાળ શિલા ઉપર બેસીને ક્ષણભર ઈશ્વરનું ધ્યાન ધરીએ. જિંદગીના કરવાના તેટલા કાર્યો સમેટાઈ જાય, ઇન્દ્રિયોની બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય, જીર્ણ દેહ અને બાકી રહેલું આયુષ્ય ભારરૂપ લાગવા માંડે, એટલે પછી આ દુનિયારૂપ પારકા ઘરમાં પડ્યા ન રહેતા સ્વગૃહે જઈને જ મરીએ. આવા ઉદ્દેશ્યથી કેટલાય હિન્દુઓ અન્નજળનો ત્યાગ કરીને દેહ પડે ત્યાં લગી હિમાલયમાં ઈશાન દિશા તરફ ચાલ ચાલ કરે છે. આપણા શાસ્ત્રકારો આ જ માર્ગ લખી ગયા છે. કોઈ રાજાનું રાજપાટ ગયું કે તે જશે હિમાલયમાં. ભૃતહરિ સરખાને ચાહે તેવડો વૈરાગ્ય ઉપજ્યો પણ તેને હિમાલયને વિશેનો અનુરાગ એક અણુમાત્ર પણ ઘટવાનો નહીં, ઉલટો એનો અનુરાગ વધારે ને વધારે ચડતો જશે. કોઈક વેપારીને દેવાળું કાઢવા વખત આવ્યો, કોઈ સોદાગરનું સર્વસ્વ સમુદ્રમાં ડૂબી ગયું, કોઈની સ્ત્રી કુલટા નીવડી, કોઈની પ્રજા ઉધડી ગઈ, કોઈને કંઈ રાજકીય કે સામાજિક સંકટ માથે આવી પડ્યું, કોઈને પોતાના અધપાતને લીધે સમાજમાં મોં બતાવવા સરખું ન રહ્યું, કોઈ પણ અવસ્થામાં આસ્તિક હિન્દુ આપઘાત નહીં કરે. પરમદયાળુ મહાદેવ ઉપર હિન્દુને જેટલી શ્રદ્ધા છે તેટલી જ અટળ શ્રદ્ધા તેને હિમાલય ઉપર છે. પશુપતિનાથની જેમ હિમાલય પણ અશરણ શરણ છે. રાષ્ટ્રોદ્વારનું ચિંતન ચંદ્રગુપ્તે હિમાલયમાં જઈને જ કર્યું હતું. સમર્થ રામદાસ સ્વામીને પણ રાષ્ટ્રોદ્વાર કરવાની શક્તિ બજરંગબલી રામદૂત પાસેથી હિમાલયમાં જ પ્રાપ્ત થઈ હતી. હિન્દુ ધર્મનું રહસ્ય અનાયાસે પ્રગટ થાય એવું પૃથ્વીની સપાટી ઉપર કોઈ સ્થાન હોય તો તે હિમાલય જ છે. શ્રી વેદવ્યાસે પોતાનો ગ્રંથસાગર હિમાલયને ખોળે બેસીને રચ્યો હતો. શ્રીમદ શંકરાચાર્યે એમની વિશ્વવિખ્યાત પ્રસ્થાનત્રયી હિમાલયમાં જ લખી કાઢી હતી. અને સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થ પણ સનાતન ધર્મના તત્વો આધુનિક જમાનાને કેવી રીતે લાગુ કરવા એના વિચાર હિમાલયમાં જ કર્યા હતા. ગાંધીજીએ પોતાના ગીતાનો અનુવાદ અનાસક્તિ યોગ પણ હિમાલયમાં જ પૂરો કર્યો એનું અહીં સ્મરણ થયા વગર રહે નહીં. હિમાલય, આર્યોનું આ આદ્ય સ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યા પાક્યાનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમુર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુ પક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલા વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિ કુલગુરુએ દેવાત્મા નગાધિરાજને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષ કિન્નરનું વસ્તી સ્થાન છે. જગતના સર્વ દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે. સર્વ ચિંતાગ્નિને સમાવી દે એટલો એ ઠંડો છે. કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે. છેક બચપણથી હિમાલયનું નામ આપણે સાંભળતા આવ્યા છીએ. બાલવાર્તા, બાલગીત, પ્રવાસ કે યાત્રા વર્ણન, ઇતિહાસ કે પુરાણ, ગમે ત્યાં જુઓ, બધે અંતિમ આશ્રય તો હિમાલયને વિશે જ મળવાનો. નાનપણથી જે આદર્શ રમણીય સ્થાન કલ્પના સૃષ્ટિમાં આવ્યું હશે તે હિમાલયમાંથી જ કલ્પાયું હોવાનું. અરે, આ હિમાલયે શું શું નથી જોયું! પૃથ્વી પરના અસંખ્ય ધરતીકંપ અને આકાશમાંના હજારો ધૂમકેતુને આંખની પાપણ પણ હલવા દીધા વગર એણે જોયા છે. મહાદેવના વિવાહ એણે જ કરી આપ્યા છે. સતીના વિહારનું અને કુમાર સંભવનું એણે જ અપત્ય વાત્સલ્યથી કૌતુક કર્યું છે. રઘુકુળની ભગીરથ પર્યંતની અનેક પેઢીઓની કઠણ તપસ્યાઓનો એ સાક્ષી છે. પાંડવોની મહાયાત્રા એણે જ સફળ કરી છે. પણ જૂની વાતો શા માટે? 57 સાલના પરાક્રમમાં શિકસ્ત મળવાથી હતાશ ને નાસીપાસ થયેલા વીરોને અને મુત્સદ્દીઓને હિમાલયનો જ આશ્રય મળ્યો છે. ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિથી જોવું હોય, પ્રાણીશાસ્ત્રની દ્રષ્ટિથી વિચારવું હોય, ઐતિહાસિક દ્રષ્ટિથી શોધ કરવી હોય, ભવ્યતાનું જો તમારે દર્શન કરવું હોય, ધર્મતત્વોને ઉકેલવાનો જો તમારે પ્રયત્ન કરવો હોય તો હિમાલયમાં જ તમારું સમાધાન થવાનું. કારણ, આર્યાવ્રતના એકે એક જમાનાના પુરુષાર્થ હિમાલય જાણે છે. હિમાલયમાં જવાની પ્રથમ ઈચ્છા મારા હૃદયમાં ક્યારે ઉત્પન્ન થઈ એ કહેવું મુશ્કેલ છે. કદાચ મારા જન્મની સાથે સાથે જ એ પણ જન્મી હશે. કદાચ ઉપર કહ્યું તેમ એ વંશ પરંપરાગત રાષ્ટ્રીય ભાવના હશે. પ્રવાસનો વિચાર કરીએ એટલે ઘર છોડીને આપણે પરદેશ જઈએ છીએ એવી ભાવના મનમાં આવે છે. હિમાલય જવાનો મેં જ્યારે જ્યારે વિચાર કર્યો છે ત્યારે ત્યારે હું સ્વદેશે જવાનો છું, નહીં નહીં સ્વગૃહે જવાનો છું એવી જ ભાવના મારા મનમાં પ્રબળ બળે ઉઠતી અને મનમાં ને મનમાં મને ગલગલિયા થતા. હજુ પણ કોઈ હિમાલયની વાત કાઢે એટલે સાસરામાં રહેતી વહુ પિયરની વાત સાંભળીને જેટલી રાજી થાય તેટલો આનંદ થયા વગર રહેતો નથી. છોકરી પિયરથી દૂર પડી એટલે તે સતત પિયરને જ ઝંખ્યા કરે છે. આ ઝંખનાનું પરિણામ એ થાય છે કે પિયરનું પ્રત્યક્ષ ચિત્ર એક બાજુ રહી જઈને તે પોતાના મનમાં એક પ્રેમચિત્ર નિર્માણ કરે છે. એને પોતાને માટે આ પ્રેમચિત્ર એ જ એક ખરી ચીજ છે. ઝંખના ચિંતનનો ગુણ જ એવો છે કે જે વસ્તુ જેવી હોવી જોઈએ એવી ઈચ્છા હોય તે વસ્તુ તેવી છે જ એવી ભાવના થતી જાય છે. જગતમાં યથાતથ જ્ઞાન કોઈને થતું હોય તો ભલે, પણ જેને આપણે અનુભવનું પ્રત્યક્ષ જ્ઞાન કહીએ છીએ તેની ઉપર પણ આપણી ઇન્દ્રિયોનો રંગ ચડેલો હોય છે જ. એ કેવળ જ્ઞાન નથી હોતું. પ્રેમચિત્રમાં ઇન્દ્રિયોનો રંગ નથી હોતો, પરંતુ હૃદયનો રંગ હોય છે, આદર્શ ભાવનાઓનો રંગ હોય છે, અને તેથી એ ચિત્ર આપણા જીવને વિશેષ નજીકનું અને વિશેષ રૂપે સત્ય લાગે છે. તર્કવાદી ભલે આ ચિત્રને ખોટું ગણી કાઢે, સંસારનો અનુભવ અને સંસારનું રહસ્ય બધું તર્કની ચારણીમાંથી ચાળી શકાતું નથી. તર્કને લાગે છે કે મેં ઠરાવી આપેલી વ્યવસ્થા જગતે માનવી જ જોઈએ, જે મારે ગળે નથી ઉતરતું એ સત્ય હોઈ જ ન શકે. અસ્તુ, હવે પછી હિમાલયના હું જે શબ્દચિત્રો આપવાનો છું તે પ્રેમચિત્રો જ હોવાના. જે વસ્તુની ઉપર પ્રેમ બંધાયો તે વસ્તુનો પ્રેમ રહિત વિચાર થઈ શકે જ નહીં. તેથી મારી પાસેથી પ્રેમચિત્ર છોડીને બીજી ભળતી ચીજોની અપેક્ષા કેમ કોઈ રાખે?